નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાઇકેચી સાથે વાટાઘાટો કરશે. જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો. 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ સનાઈ તાઇકેચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરશે. આ સમિટ બંને પક્ષોના દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરાર થવાની અપેક્ષા છે.
नवंबर 2024 में टोक्यो में आयोजित पहले आर्थिक सुरक्षा संवाद के दौरान भारत और जापान ने रणनीतिक सहयोग के लिए 5 प्राथमिकता वाले क्षेत्रों की पहचान की थी. इनमें सेमीकंडक्टर, महत्वपूर्ण खनिज, फार्मास्यूटिकल्स, स्वच्छ ऊर्जा और सूचना एवं संचार प्रौद्योगिकी शामिल है. वर्ष 2025 में आयोजित वार्षिक शिखर सम्मेलन के दौरान जापान भारत मानव संसाधन आदान प्रदान एवं सहयोग कार्य योजना शुरू की गई. इसके तहत अगले 5 वर्ष में दोनों देशों के बीच 5,00,000 लोगों के 2-तरफा आदान प्रदान का लक्ष्य रखा गया है. इसमें भारत से जापान जाने वाले 50,000 कुशल और अर्ध कुशल कर्मी भी शामिल हैं. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
जापानना प्रधानमंत्री गईकाले सांजे भारतनी 3 दिवसनी मुलाकाते नवी दिल्ली पहोंच्या हता. प्रधानमंत्री ताकाइचीनी आ भारतनी प्रथम सत्तावार मुलाकात छे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આજે જાપાનના પ્રધાનમંત્રી સાથે વ્યાપક ચર્ચાઓ માટે આતુર છે, જે ભારત જાપાન વિશે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારતની અને તેમની પ્રથમ મુલાકાત પર તેમનું સ્વાગત કરીને ખુશ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમના સંયુક્ત પ્રયાસો દ્વારા ભારત અને જાપાન હિન્દ પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવાનું ચાલુ રાખશે. અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કામાં યાત્રાળુઓને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે 4 વાગે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી લીલી ઝંડી આપી રવાના કર્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ 57 દિવસની વાર્ષિક યાત્રા આવતીકાલે કાશ્મીરના જોડિયા ટ્રેક પર સત્તાવાર રીતે શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. યાત્રાળુઓનો પહેલો કાફલો વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ જમ્મુથી રવાના થયો હતો. આ યાત્રાની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે. યાત્રા શરૂ થાય તે પહેલા આશરે 4,00,000 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી. આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં ડેન્ગ્યુની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. તેમણે વિવિધ વિભાગોને ડેન્ગ્યુના કેસોના સંભવિત વધારા અંગે તૈયાર રહેવા સૂચના આપી. તેમણે રાજ્યોને, બોર્ડ કમિશનરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓને, નિવાસી કલ્યાણ સંગઠનોને જાગૃતિ અને નિવારણના પ્રયાસોમાં સક્રિયપણે જોડાવા હાકલ કરી. આ બેઠકમાં આરોગ્યમંત્રીને રાષ્ટ્રીય સ્તરે ડેન્ગ્યુની સ્થિતિ અને દેશભરમાં હાથ ધરવામાં આવેલી તૈયારીઓના પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. ભારત અને મલેશિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 12મી સબકમિટ મીટિંગ દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. ચર્ચાઓમાં લશ્કરી, દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટાઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ સહિત ચાલુ સંરક્ષણ સંબંધોને આવરી લેવામાં આવ્યા હતા. મુલાકાતી પ્રતિનિધિમંડળે સંરક્ષણ સચિવ રાજેશકુમારસિંહની પણ મુલાકાત લીધી હતી. મીટિંગ પહેલાં તેઓએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગેસે જણાવ્યું છે કે એક પછી એક આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 2295 પર પહોંચી ગયો છે અને 11,000થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે લગભગ 13,000 લોકો બેઘર થઈ ગયા છે. દેશને એક સદીમાં સૌથી શક્તિશાળી ભૂકંપનો ભોગ બન્યાના 7 દિવસ પછી પણ બચાવ કામગીરી ચાલુ છે. દરમિયાન વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેસે 7 દિવસના શોકની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વિનાશક ભૂકંપમાં થયેલી જાનહાનિથી દેશ ખૂબ જ દુઃખી છે. આ પહેલા 25 જૂનના રોજ દક્ષિણ અમેરિકન રાષ્ટ્રમાં 7.2 અને 7.5ની તીવ્રતાના 2 સખત શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. વેનેઝુએલાના મોટાભાગના વિસ્તારોમાં અનુભવાયેલા જોરદાર આંચકાઓના કારણે કારાકાસમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પાકિસ્તાનમાં અગ્રણી માનવ અધિકાર સંગઠનોએ બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા વધુ 3 નાગરિકોની બળજબરીથી ગુમ કરવાનો આરોપ લગાવ્યો છે. બલુચ નેશનલ મુવમેન્ટના માનવ અધિકાર વિભાગે જણાવ્યું છે કે ગત સોમવારે પંજગુર જિલ્લાના પારૂમ વિસ્તારમાં દરોડા દરમિયાન પાકિસ્તાની દળો દ્વારા 20 વર્ષીય ડ્રાઈવરને કથિત રીતે લઈ જવામાં આવ્યો હતો. તે જ દિવસે એક અલગ ઘટનામાં પંજગુરમાં ચિટકાન બજાર વિસ્તારમાંથી અન્ય એક નાગરિક ઉમરજાન બલોચને પણ બળજબરીથી ગુમ કરવામાં આવ્યો હતો. તેણે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા તેની દુકાનમાંથી બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો. બલુચિસ્તાનના પાકિસ્તાની દળો દ્વારા સતત અત્યાચારનો સામનો કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને નાગરિકોનું ગુમ થવાની સાથે અનેક બલુચ નાગરિકોની હત્યા થઈ રહી હોવાનો દાવો કરાયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ગઈકાલે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટાઘાટો પૂર્ણ થઈ. કતાર સરકારના એક નિવેદન મુજબ બંને પક્ષો આ મહિનાની 9મી તારીખે ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહ બાદ ચર્ચા યથાવત રાખવા સંમત થયા હતા. મીડિયા સાથે વાત કરતા અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું હતું કે દોહાની વાટાઘાટો સકારાત્મક છે, ટેકનિકલ સ્તરની ચર્ચાઓ અગાઉથી જ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આગામી તબક્કામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને તેમણે ઉમેર્યું કે તાજેતરના અમેરિકી લશ્કરી કાર્યવાહી પછી વાટાઘાટો સક્ષમ રીતે યોજાઈ રહી છે. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ધરીબાબાદીએ જણાવ્યું હતું કે વાટાઘાટો 14 મુદ્દાના સમજૂતી પત્રના અમલીકરણ પર કેન્દ્રિત હતી. ઈરાન અને કતારે ઈરાનની 6 અબજ US ડોલરની સ્થિર સંપત્તિના ભાગનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરી હતી. ભારત સરકાર દ્વારા દેશમાં વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની એટલે કે યુઝર્સ નેમ ફીચર સુવિધા શરૂ કરવાની બાબતમાં મેટાને નોટિસ જારી કરી છે. મેટાને 3 દિવસમાં યુઝરનેમ ફીચર્સ અંગે વિગતવાર સ્પષ્ટતા કરવાનો નિર્દેશ આપ્યો છે.
सूत्रों के अनुसार मंत्रालय ने मेटा को यह भी निर्देश दिया है कि इस मामले पर परामर्श पूरा होने तक यूजर नेम फीचर शुरू न किया जाए. मंत्रालय ने व्हाट्सएप द्वारा की गई एक सार्वजनिक घोषणा पर संज्ञान लिया है. इस घोषणा में व्हाट्सएप ने भारत सहित वैश्विक स्तर पर चरणबद्ध तरीके से अपने यूजर नेम फीचर को लागू करने की बात कही थी. व्हाट्सएप ने बताया कि एक बार ये फीचर सक्रिय हो जाने पर पहली बार संपर्क करने वाले व्यक्ति को प्राप्तकर्ता का फोन नंबर दिखाई नहीं देगा. और एक
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન કોસ્ટલ કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમે શાનદાર વાપસી કરીને વધારાના સમયના રાઉન્ડ ઓફ 32 પછી સેનેગલને 3-2 હરાવ્યું અને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
આજના અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, 7 કલાકમાં 5 ઇંચ વરસાદથી મુંબઈ બેહાલ. ગુજરાત સમાચારે યુક્રેનના હુમલામાં રશિયાની રિફાઇનરીઓ ઠપ, આ સમાચારને હેડલાઇન બનાવી છે. એનએસઓના અહેવાલને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાતના નોકરી કરતા ધંધામાં સરેરાશ 27% વધુ આવક, નોકરીમાં 9 ગુણ, ધંધામાં 13 ગુણ.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાઇકેચી સાથે વાટાઘાટો કરશે. જમ્મુમાં ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો, 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.